श्री वासुदेव विमलामृत धाम वासम नारायणं नरकतारण नाम ध्येयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमः। सर्वावतारिणे परात्पराय श्री स्वामी नारायणाय सर्वकारण कारणाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंद दायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी ने नमो नमः। कठिन तप कारिणे वनवासी श्री नीलकंठ वर्णी राजाय नमो नमः। साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो। बालरूपा महामनोहरा श्री घनश्याम महाराजाय नमो नमः। आदि गुरुवे सद्गुरुवर्याय श्री हरि अखंड धारकाय श्री गोपालानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री गुणातीतानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री ब्रह्मानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री नित्यानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री सुखानंद स्वामी ने प्रेमानंद स्वामी ने निष्कुलानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने च नमो नमः। सद्गुरु श्री योगानंद मुनि व्याप्तानंद मुनि सद्गुरु श्री चैतन्यानंद मुनये च नमो। सद्गुरु आधारानंद मुने नमो नमः। सर्वधामस्त मुक्तेभ्यो नमो नमः। प्रगट सर्वे साधु सर्वहरि भक्तेभ्यो नमो नमः। विक्रम संवत 2069 वैशाख सुद चौथ से आज 14 मई 2013 मंगलवार आज सवारे આપણો આત્મીય અમૃત પર્વ નામનો ઉત્સવ આરંભાયો। આ બધા ભગવાનના લાડલા આત્મીય ભક્તો સહપરિવાર જ્યારે આ ઉત્સવનો લાભ લેવા પધાર્યા છો ત્યારે અવનવા નાના મોટા કાર્યક્રમો હરિભક્તોએ અને સંતોએ મળીને આપણામાં વિશેષ સંસ્કાર આવે, વધારે ભગવાનની નજીક જવાય, હેત થાય એને માટે તૈયાર કર્યા છે, આયોજ્યા છે। હું તો આપણી જે વિવેક શતકની કથા ચાલે છે એ લઈને તમારી સામે આવ્યો છું કે જે આપણને વિવેકનું પોષણ કરવામાં અતિશય કામની છે। માટે વાલા ભક્તો, ધ્યાનથી વિવેક શતક સાંભળો। સ્વામી અચિંત્યાનંદજીનું રચેલું છે, એની આપણે આ 11મી સભા આવ્યા છીએ। તીર્થધામ કુંડળમાં ઉતાવળીને આરે બેઠા બેઠા આ પવિત્ર ભૂમિમાં પવિત્ર થવા માટે અને પરમાત્મા તરફ જવા માટે હવ ભેળા મળીને પ્રયત્ન કરીએ એના એક ભાગ રૂપે વિવેક શતક આપણને ઘણું ઉપયોગી થાય એમ છે। આજે ગુણ પ્રાપ્તિ નામનો વિષય લઈને આપની સમક્ષ આવ્યો છું. ગુણ પ્રાપ્તિ, આમ તો ગુણ શબ્દના કોષમાં 40-45 જેટલા અર્થ લખ્યા છે. રજોગુણ તમો ગુણ, ગુણ એટલે દોરી, ગુણ એટલે કોથળો, ગુણ એટલે ધનુષની પ્રત્યંચા, એવું એવું ઘણું છે. પણ આપણે અહીંયા ગુણની જે વાત કરવી છે ને, એ તમે સમજો છો સદગુણની વાત કરવી છે. ગુણ એટલે શું ભાઈ? ગુણ એટલે ધર્મ, એક પ્રકારનો સ્વભાવ. મૂળ ધર્મ હોય, આવેશિત ધર્મ પણ હોય. ધર્મનો અર્થ અહીંયા સ્વભાવ, ગુણનો અર્થ થાય સ્વભાવ. મૂળ ધર્મ અથવા તો આવેશિત ધર્મ, લાક્ષણિકતા કો, ખાસિયત કો, આપણી આદતો કો. હવે એની અંદર સારું અને મોળું બે વિભાગ પડે, અથવા સારા ગુણ અથવા મોળા ગુણ. એટલે આપણે કહીએ છીએ સદગુણ, સુગુણ જેને કહીએ, અને કુગુણ. ટૂંકું કહીએ તો ધર્મ અને અધર્મ. કલ્યાણ કરનારી આપણી જે જે બાબતો છે, જે જે ટેવ છે, જે જે લાક્ષણિકતા કો, ખાસિયત કો, સ્વભાવ કો, આપણો મૂળભૂત ધર્મ કો કે આવેશિત ધર્મ કો, પરંતુ કલ્યાણ કરનારી જેટલી બાબતો છે એને સદગુણમાં લેવાય, અને અકલ્યાણ કરનારી, દુઃખ કરનારી, નુકસાન કરનારી, સ્વને અને બધાને એને કહેવાય અવગુણ, અસદગુણ, ખરાબ ગુણ, ખરાબ ટેવ, ખરાબ આદત. જો બોલવું હોય બોલો. એક વાત બીજી પણ વિચારી લઈએ, ગુણનું ગુણત્વ છે એ આપણને સુખ દે છે, ગુણનું ગુણ પણ. જે કાંઈ હારા મોળા ગુણો છે એનું જે ગુણપણું, એ હવના માટે ભલું કરનાર હોય તો એને એ ટાણે સદગુણ કહેવાય. એક વાતની એ પણ જાણ રાખવી જરૂરી છે કે ક્યારેક ગુણ પોતે અવગુણ બની જાય છે, ક્યારેક દેખીતી નજરે કહેવાતો અવગુણ પણ ગુણ હોઈ શકે, ગુણ બની જાય, ગુણ જેવું કામ કરે. એટલે આ વાતને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. આમ સાથી થાય તો હોય ગુણ, પરંતુ એનો અતિરેક થાય તો એ અવગુણનું રૂપ લઈ લે, અથવા તો સમય, સંજોગ, પરિસ્થિતિ, વ્યક્તિ, દેશ, કાળાદિક, જે કાંઈ બધી આપણી સાથે ટચ બાબતો હોય એને અણફિટ થઈ જાય અને અહિત કરનાર બાબત બની જાય તો એ ગુણ પણ અવગુણ કહેવાય. દયા ગુણ છે, પણ ભરતજીએ મૃગલામાં દયા કરી અને એને લઈને એમાં આસક્તિ થઈ અને ભરતજીને જન્મ મરણ આવ્યા. આ ગુણ હતો પણ શું થઈ ગયું? અવગુણ થઈ ગયો ને ભાઈ. અવગુણ થઈ ગયો. કોઈને માતા પિતા કે પરિવાર, પત્ની ન ગમતા હોય, એટલે કે એના પ્રત્યે વૈરાગ થઈ ગયો હોય, પણ વૈરાગ થતા થતા પછી અભાવ ને અભાવમાંથી દ્વેષ થઈ જાય અને એ એના પરિવારને, પત્નીને મારવા માંડે તો એ ગુણને બદલે અવગુણ થઈ ગયો. હવે ઘણી બાબત છે. હવે અવગુણ હોય તો પણ ગુણ ગણાય. સમજાણું? અભાવ રાખવો, અભાવ. સમજાણું? વેર રાખવું એ સારું નથી. દ્વેષ રાખવો એ અવગુણની ગણનામાં આવે છે. દ્વેષ, વેર. પરંતુ આપણા મન સાથે જો આપણે વેર થાય, ઇન્દ્રિયો અંકણ સાથે જો વેર થાય, તો વચનામૃત એને ગુણ કહે છે. પણ એ વેર જો આપણને ભક્તો સંતો સાથે થાય, કોઈ સારા માણસો જ થાય, તો એ પાછો અવગુણ છે. પણ મનની સાથે તો જરૂર વેર બાંધવું, એમ કીધું. જોઈ, વેર કોઈ સારી વસ્તુ છે? એમાં કઈ શાંતિ હોય, સુખ હોય? પરંતુ મન સાથે વેર કરો, ઇન્દ્રિય અંતકરણ સાથે વેર કરો, પંચ વિષય સાથે વેર કરો, ઝેર જેવા એને માનો, એવું સાગરમાં નિષ્કવાન સ્વામીની કલમે, ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાલ સ્વામીની વાતો વગેરેમાં આપણે ઘણી વખત જોયું, વાંચ્યું અને સંતોના મુખે સાંભળ્યું છે. એટલા માટે ગુણ અવગુણની ચર્ચા થઈ રહી છે ત્યારે ગુણ ગુણ જ છે, અવગુણ અવગુણ જ છે. તેમ છતાંય ક્યાંક અવગુણ ગુણનું કામ કરી નાખે, ક્યાંક ગુણ અવગુણનું કામ પણ કરી નાખે. ત્યારે અવગુણ છે એ ગુણ ગણાય અને ગુણ હોય છતાંય તે અવગુણ કહેવાય. આટલું મગજમાં બેઠો બાલમંડળ, અઘરું છે. મહાત્માઓ કો ભી ભારે પડે એસા હૈ. સભી કો સુખ દેને કે પ્રયાસ કો ગુણ કહેતે હૈ. એક જુદા એંગલ થી બધાને સુખ દેવાનો જે પ્રયાસ થાય એને ગુણ કહેવાય. કિંતુ કેવલ એક હી શરીર કો સુખી કરને કા પ્રયાસ કિયા જાય તો વહ ગુણ હોને કે બજાય દોષ હો જાતા હૈ. દેખો, છે ગુણ. દુઃખ કરે ઈ અવગુણ અને સુખ કરે ઈ ગુણ. પરંતુ માત્ર એક વ્યક્તિને સુખી કરીએ, આ સુખ કરે છે, તો પણ અવગુણ થઈ ગયો. અવગુણમાં ગયું, સ્વાર્થમાં ગયું, મમત્વમાં ગયું. માટે આપણી ક્રિયા એવી હોવી જોઈએ કે કોઈ એક વ્યક્તિને સુખ થાય એને માટે જીવી નખાય એવું ન થાય, પરંતુ બધાને આપણે સુખદાયક બનીએ, બધાને સુખ થાય એમ આપણે રહીએ, તો તે ગુણ છે. પરંતુ કેવલ એક હી શરીર કો સુખી કરને કા પ્રયાસ કિયા જાય તો વહ દોષ હો જાતા હૈ. ઇસસે યહ સ્પષ્ટ વિદિત હોતા હૈ કે ગુણ કો સીમિત કર દેના દોષ હો જાતા હૈ. ગુણ ભગવાનના છે, ભગવાન અસીમિત છે, માટે ભગવાનના ગુણ પણ સીમિત નથી, અસીમિત છે. પરમાત્મા અપાર છે તો ભગવાનના ગુણો પણ અપાર છે. ભગવાનનું મહાત્મય ગણ્યું ગણાય એમ નથી, બોલ્યું બોલાય એમ નથી, કલ્પ્યું કલ્પાય એમ નથી. એમ ભગવાનના જે આ બધા ગુણો છે એનું મહાત્મય પણ એવું જ છે. જે લોકોને ગુણોનું મહાત્મય નથી એનામાં ગુણો આવતા નથી. આગે ચર્ચા હોગી. એક બીજા શબ્દોથી કહું તો આપણામાં રહેલી જે કઈ બાબત છે એ ટુ ઝેડ એ સૌને માટે હિતકારી બને, કલ્યાણકારી થાય, સુખકારી થાય, તો એ બાબતને ગુણ કહેવાય. ગુણની વ્યાખ્યા પૂરી થઈ. આઈએ અબ ઇસ બારે મેં સોચેંગે, ગુણ પ્રાપ્તિ એટલે શું, એની વ્યાખ્યા તો હાવ સીધી છે કે સદગુણોને કેળવવા, મેળવવા, ખોળીને અપનાવવા, આત્મસાત કરવા, અભ્યાસ કરીને સારા સારા ગુણોને પોતાના જીવનમાં અપનાવવા, આચરવા, આને કહેવાય ગુણ પ્રાપ્તિ, ગુણિયલ થવું. વાલા ભક્તો, ક્યાંય પણ સારો ગુણ દેખાય તો એને જીવનમાં અપનાવવો, લેવો. અહીં જે બધા બેઠા છે એ બધા ભક્તો, સંતો, ભાઈઓ, બહેનો સદગુણની ખાણરૂપ છે. મારું એવું નથી કહેવું કે હીરાની ખાણમાં કોલસા ન નીકળે. સદગુણની ખાણમાં અવગુણ ન હોય એવું હું નહીં કહેતો, પણ આ બધા સદગુણની ખાણ છે. તમે બારીકાઈથી જોશો તો દરેકમાં અનેક સારા સારા ગુણો, સારા સારા સ્વભાવ, સારી ટેવ, આદત, ખાસિયત, ખૂબી દેખાઈ આવશે. બોલો, આપણે એ અપનાવવી જોઈએ, એ ગુણ શીખવા જોઈએ. કોઈમાં નિર્લોભીપણું બહુ સરસ હોય, કોઈમાં નિષ્કામીપણું બહુ સરસ હોય, કોઈને રસાસ્વાદ બિલકુલ ન હોય, જે થાળીમાં નાખો એ ભગવાન હંબારીને ખાઈ જ લે. કોઈ થી ખાટું ખોરું મળું કે આ દિયો ગોલી વસ્તુ કેમ પીરસી નહીં, આમ તેમ ક્યારે ખાવાની બાબતમાં ગરમ જ ન થાય, એ બહુ મોટો ગુણ છે. કોઈ થી બોલે નહીં, જમી લે ભગવાન. કોઈ બહુ નિર્માની હોય, કોઈ ગાળો દઈ જાય, અપમાન કરી જાય તો એ સમજે કઈ નહીં. કોઈમાં બહુ સારી સમજણ હોય, વગર વાંકે કોઈ આરોપ નાખે માથે ભયંકર, તોય કે એને કઈ આરોપ નાખ્યો નથી, એમાં રહીને મારા ભગવાને કઈક મારી કસોટી લેવાનો મારા ઉપર બહુ પ્રેમ ભાવ પ્રગટ કર્યો છે, મને મહારાજ ઊંચે લઈ જવા માંગે છે, એની નજીક લઈ જઈને એના આનંદને આપવા ઈચ્છે છે. આને બિચારાને પરમાત્માએ મારું ભલું કરવાનું સાધન બનાવ્યું, મારે એની યારે દ્વેષ ન રખાય, એમ સમજી કોઈની સાથે દ્વેષ ન રાખે તો આપણને એ ખબર પડે કે આનામાં સમજણ રૂપી સદગુણ બહુ સારો છે. શીખીએ જેટલો શીખાય એટલો, પૂરેપૂરા બધા ગુણો તો શીખવા ભારે પડી જાય એવું છે, પણ ગુણો શીખવા જોઈએ. પછી કોઈને ધ્યાન કરવાનું અંગ હોય, કોઈને માળાનું બહુ સારું અંગ હોય, કોઈને પ્રદક્ષિણા, કોઈને દંડવટ, કોઈ પૂજા બબે કલાક, ત્રણ ત્રણ કલાક બહુ પ્રેમથી કરે, કોઈની માનસી પૂજા અદ્ભુત હોય, આભા થઈ જાય એની માનસી જોઈ. કોઈને ભગવાનમાં હેત બહુ હોય, બહુ હેત હોય. આપણે આઈ કે વીજળી વાળા ભગવાનની કોઈ વાત કરે તો પૂરી ન કરી શકે, આંખમાંથી આહુડાવીએ. ડોંગરેજી મહારાજ પરમાત્માના પ્રેમની, ગોપીઓના ને લાલાના પ્રેમની વાતમાં રડી પડે અને રહેવાય નહીં. સિતંદરજી મેરે કિશન એટલું બોલતા આંખમાંથી આહુડાવીએ તો આપણા મનમાં એમ થાય કે આ હા હા હા, આપણને ભગવાનમાં આવી મમતા, આવો પ્રેમ થાય, મારો ઘનું એમ કહેતા તો રૂમાળા ઊભા થઈ જાય. એ ગુણ આપણે શીખવો જોઈએ. કોઈ માણસ કોઈ દી ક્રોધ ન કરે, કોઈ દી ન કરે. આપણે એને જોતા હોઈએ, જાણતા હોઈએ, એનાથી આપણે વાકેફ હોઈએ તો આપણે એનો ગુણ શીખવો જોઈએ કે મને ધિક્કાર છે, હું વારે વારે ગરમ થઈ જાઉં છું, આ તો કોઈ દી ખીજાતા નહીં. બધા કોઈ માણસ બહુ વહેલા જાગતા હોય, ભજન કરતા હોય, કોઈ માણસ ટાઈમસર સુઈ જતા હોય, આ બધા ગુણ છે. કોઈ માણસ બહુ થોડું જમતા હોય, આ ગુણ છે. કોઈ માણસ નકોડી એકાદશી કરતા હોય, નિર્જળા કરતા હોય, તપ કરતા હોય, આ ગુણ છે. કોઈ માણસ કંઈક ને કંઈક સેવા કર્યા કરે, નવરા બેસી ન રહે, ગામ ગપોટા મારે નહીં, આ ગુણ છે. કેટલાક ભક્તો સંતો ભાઈઓ બહેનો એવા છે, ક્યારેય કોઈ દિવસ કોઈ સંતોનું વાંકું ન બોલે, અવગુણ કોઈના ન લે, કોઈની નિંદા ન કરે, ક્યારેય કોઈની આગળ કોઈનું ઘસાતું બોલે નહીં હરિભગતનું. આ મોટો ગુણ છે. આ બધા ગુણોને આપણે એકાબીજામાંથી જોઈને શીખવા જોઈએ. આ ગુણ શીખવાનો હાવ સહેલો રસ્તો છે. શાસ્ત્રમાં વાતું આવે એ સાંભળીએ, વાંચીએ, એમાંથી પકડીએ કે આ ગુણ પ્રાપ્ત કરવા જેવો છે. બસ એ બધા ગુણોને આત્મસાત કરવા એને ગુણ પ્રાપ્તિ કહેવાય. એક સવાલ એવો ઊભો થાય છે કે શું ગુણ કેળવવા જ પડે, એમના આપણામાં ગુણ ન આવી જાય, અથવા તો આપણામાં ગુણ હોય જ એવું ન બને. બને ભાઈ, પૂર્વજન્મના હોય, આપણે જે કુટુંબમાં જન્મા હોઈએ, જેના સંઘમાં રહ્યા હોય, એને યોગ્ય કરીને સહજ આપણામાં એ ગુણો આવી પણ ગયા હોય, આપણને ખબર પણ ન હોય. સારાના સંગે આપણે ક્યારે સારા થઈ ગયા એની ભાન ન રહે, અને ખરાબને સંગે ક્યારે ખરાબ થઈ ગયા એ બી ખબર ન રહે. ક્યારે કોકના નબળા સ્વભાવ અને કુટેવોની આપણે સાથે રહેતા રહેતા એવી જ કુટેવો અને સ્વભાવોના ભોગ બની જાય, ખ્યાલ ન રહે, કોઈ પ્લાન ન હોય. જેમ પ્લાન વગેરે માણા બગડી જાય છે, એમ પ્લાન વગેરે સુધરી પણ જાય. જેમ પૂર્વથી આપણામાં અમુક અમુક સારા ગુણો હોય જ, એમ અમુક અમુક પૂર્વના પૂર્વજન્મના જન્મો જન્મના આપણામાં ખરાબ અવગુણે હોય. ઠીક, જે આપણામાં પૂર્વના હોય અથવા તો આ જન્મની અંદર કોઈ સારા કુટુંબમાં સારા લોકોના સંઘ સહવાસમાં જાજો વખત રહેવાના કારણે એને યોગે આપણામાં સારા સદગુણો સારી આદતો આવી ગઈ હોય તો હોય, પરંતુ એવું બધું સારું આપણામાં પૂર્વજન્મનું કે આ જન્મનું કોઈના સંગે યોગ્ય કરીને સહજ ન પ્રાપ્ત થઈ ગયું હોય તો પછી આપણે કેળવવું પડે, મેળવવું પડે, ખોળવું પડે, એના માટે દાખલો કરવો પડે. એક જ ગુણ છે, સેવાનો અંગ કરવાની ટેવ પાડી હોય દાખલો કરવો પડે. ઘણા ભગવાનની આજ્ઞા બહુ સરસ પાળતા હોય, આપણે એનો મહિમા લઈ એને બહુ મોટું જબરજસ્ત મહત્વ દઈ અને આપણે પણ એમ આજ્ઞાપરાયણ જીવવાની કોશિશ કરવી જોઈએ. આવી રીતે દાખલો અભ્યાસ કરતા કરતા આપણામાં આ ગુણ બધા કેળવા કેળવાય છે, મેળવા મેળવાય છે. પરંતુ આ કોઈ ચીજ એવી નથી કે લ્યો 1000 રૂપિયા મને નિર્માની પણ આપી દો, આમ ન થાય ભાઈ. ગુણ કેળવા પડે છે. કોઈ ગુણ થોડો હોય તો એને વધારવો પડે છે, કોઈ બિલકુલ ન હોય તો એને સમજીને ગ્રહણ કરવો પડે છે. એક બીજો સવાલ થયો કે ગુણ પ્રાપ્તિ કેટલા પ્રકારની હોય. ગુણ પ્રાપ્તિ અનેક પ્રકારના ગુણો છે, એટલે એની પ્રાપ્તિ પણ અનેક પ્રકારની હોય ભાઈ. જેટલા ગુણો એટલા પ્રકારની પ્રાપ્તિ. નિર્માનીપણાની પ્રાપ્તિ, નિષ્કામીપણાની પ્રાપ્તિ, નિર્લોભીપણાની પ્રાપ્તિ, નિષ્ણયીપણાની પ્રાપ્તિ, ક્રોધરહિતપણાની પ્રાપ્તિ. પરંતુ એક વાતનો ખ્યાલ રહે, આપણે અહીંયા બધા જે ગુણોની ચર્ચા કરીએ છીએ એ મોટા ભાગના આધ્યાત્મિક ગુણોની આપણે વાતો કરતા હોઈએ છીએ, પણ જગતમાં આ બધા ગુણોનું લોકોને બહુ વજન નથી. જગતમાં કલા કૌશલ્યતાને લોકો ગુણ કહે છે અને એનાથી અતિશય પ્રભાવિત રહે છે. હવે ગુણ શબ્દના બે અર્થ થઈ ગયા, સારું વગાડતા આવડવું, સારું ગાતા આવડવું, સારું બોલતા આવડવું, સારી રંગોળી પૂરતા આવડવું, સારી રસોઈ કરતા આવડવું, સારો શણગાર કરતા આવડવું, આ પણ બધા ગુણ કહેવાય. પણ એ બધા કલા કૌશલ્ય ચતુરાઈ કહેવાય, માટે એને કહેશું લૌકિક ગુણ. શું કહેશું? જી, અને નિર્માનીપણું, નિષ્કામીપણું, નિર્લોભીપણું, એ બધા જે આપણે શાસ્ત્રમાં ભગવાનના જે ગુણો કયા છે એને કહેશું અલૌકિક ગુણો. અનંત ગુણો હોવાથી ગુણની પ્રાપ્તિ અનેક પ્રકારની હોય, પરંતુ આપણે લૌકિક અને અલૌકિક એમ બે ભાગ કરીને કે કેટલા ભાગ કર્યા, કેટલા પ્રકારના ગુણો, એક, બીજા, સાબાશ. બંને પ્રકારના ગુણો સુખદાયી છે, જોઈએ જેટલા શીખાય એટલા શીખવા. હા જોઈએ તો તમને એ ખ્યાલ આવી ગયો, લૌકિક ગુણો કોને કહેવાય? કળા, કુશળતા, વ્યવહારિક નિપુણતા, બુદ્ધિ, ડાપણ, નાચતા આવડે એ પણ લૌકિક ગુણ છે, સારી ભાષા બોલતા આવડે, ઇંગ્લિશ આવડે, હિન્દી આવડે, દુનિયાનું જે બધું જ્ઞાન બીજાને ન હોય આપણને હોય તો એ આપણા માટે લૌકિક ગુણ કહેવાય. અમારે સાધુને ઘણાને રૂમાલ બાંધતા આવડે માથાનો, ઘણાને ન આવડે, એટલે ભાઈ એ લૌકિક ગુણ છે, એ કઈ આધ્યાત્મિક ગુણ નથી. ઘણા ધોતિયું બહુ સારું પહેરે, આગળ પાછળની પાટલી તમારે અપ ટુ ડેટ. હા આ એ લૌકિક ગુણ છે. ઘણા માથું ઓળે એટલે માલગર હાંડિયા ખૂતી જાય, અને ઘણા માથું ઓળે તે માલિકોર કીડા મકોડા પડે. આ બધા લૌકિક ગુણની વાત કરું. અરે હરખી રીતે બેહતા આવડવું એ પણ લૌકિક ગુણ છે. ઘણા બેહે એટલે તમે જુઓ તો આપણને એમ લાગે કે આનો ફોટો પાડીએ એમ. ઘણા બેઠા હોય તો આપણને એમ લાગે કોક હાંડિયાને બહુ માર્યો હોય ને પછી કેમ આમ ગોટો વળી ગયો હોય. હા ઘણા માણસ ખુરશીમાં બેઠા હોય તો આપણને આમ રૂડા લાગે, અને ઘણા તો ખુરશીમાં બેઠા હોય તો આપણને એમ લાગે કે આની અંતિમ યાત્રા નીકળી લાગે છે. હા ઘણાના મોઢા પોળા રહી ગયા હોય તો મને એમ થાય કે જઈને એના મુખમાં હાકરનો પ્રસાદ મૂકી આવું, કેમ જે આ કથા પ્રસાદ તો એ ભાઈ લેતા નથી. સમજ્યા, ખુરશીમાં હોતા હોતા આ મોઢું પોળું રાખે અને આપણને એવું સૂચન કરે કે આપની કથાથી મને જરાય સંતોષ નથી, એટલા માટે મેં મોઢું ફાડ્યું છે, પ્રસાદનો જ હું આગ્રહી રહ્યો છું, કાન મારા ફાટતા નથી, ડાસું ફાટી જાય છે. એટલે કે કાન દ્વારા પરમાત્મા મારામાં તમે નહીં નાખી શકો, મુખ દ્વારા આવવા દો એમ. આ એ પણ રહોડામાં થાય, આ ન થાય મારા બાપ. અલૌકિક ગુણો એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ વગેરે વગેરે. આ બાદ દિમાગ મેં હવે સવાલ મોટો જબ્બર ઉભો થઈ ગયો કે આ ગુણ કેળવીને કામ શું છે એમ, એમ નામ હું ખોટા જેવા છીએ એવા. શું ગુણની જરૂર છે? રોજ ઉઠીને આદુ ખાવ છો, ગુણ શીખો, ધર્મ પાળો. સવાલ થયો કે ન થયો? શું સવાલ થયો બાલમંડળ? આ ગુણ શીખીને કામ શું છે એમ તમને પૂછું છું. ગુણ શીખવાની શું જરૂર? ન શીખે તો, અને અવગુણ શીખે શું વાંધો? તમારે ગુણ કેળવવા છે શું કામ? કિસ લીએ ભાઈ, ગુણ પ્રાપ્તિ કરવાની જરૂર શું છે? ગુણ શીખવાથી હું ભાઈ હું કામ શીખવા? એક વાત યાદ રાખો, ધ્યાન દો, જેનામાં ગુણો નથી એના ઉપર ભગવાન રાજી થતા નથી. જેનામાં સારા સારા ગુણો નથી એના ઉપર સંતો રાજી થતા નથી. જેનામાં સારા સારા ગુણો નથી એના ઉપર હરિભક્તો રાજી થતા નથી. જેનામાં સારા સારા ગુણો નથી એના ઉપર એની પત્ની રાજી થતી. અરે એને હારી ઘરવાળી મળતી અને એવા પુરુષને જેમ સારી ઘરવાળી મળતી નથી એમ એવી સ્ત્રીને સારો ઘરવાળો મળતો માટે ગુણ જોઈ જોઈને જોઈ. પણ આપણે તો ભગવાનને સંતો ભક્તોને રાજી કરવા ગુણ શીખશું, કોઈ ડોહીન રાજી કરવા ગુણિયલ થવું. વાતું કરો છો પણ એ તો ત્યાં પડખે નીકળો તો હાલ બદલી જાય, શું વાત કરો છો. થોડીક ઉંમર થવા દો. એ ભાઈ, ભગવાન શ્રીહરિ અને સંતોના વિશ્વાસ પાત્ર બનવા માટે, પ્રીતિ પાત્ર બનવા માટે ગુણની જરૂર છે. સમજી ગયા કે નહીં? અરે કુટુંબના, જગતના બધા માનવીના પણ વિશ્વાસ પાત્ર ને પ્રીતિ પાત્ર બનવા માટે ગુણની જરૂર છે. ટૂંકું કહીએ તો આ લોકમાં અને પરલોકમાં સુખપૂર્વક રહેવા જીવવા ગુણો જોઈએ જોઈએ ને. ગોલોકમાં રાધાજી અને પેલી વીરજા, ઈ બે માં થયો ડખો. રાધા બહુ ગરમ થઈ ગયા વીરજા માટે, એટલા માટે કે ભગવાન શ્રી કૃષ્ણ વીરજાને મહેલે બહુ ઝાઝુ રહેતા ને વીરજાને ભગવાન બહુ વધારે પડતી વાલી માની અને પ્રેમ કરતા. એ રાધાને ન ફાવ્યું. સમજાણું તમને? એ રાધાજીનો મગજ ગયો. બધી સરખી સાહેલીઓને લઈને વીરજાને મહેલે પોગ્યા ને વીરજાને તથડાવી નાખી. તારા મનમાં સમજે શું? હું તું ભગવાનને હાવ તારા કરીને બેહી કઈ છો? તારા કરીને મારે મહેલે તો આવવા જ દેતી નથી તું, હું સમજ તારા મનમાં તારો સોટલો તોડી નાખું. તો જો ભાઈ, આ ક્રોધ નામનો દ્વેષ નામનો દુર્ગુણ છે. તે રાધાજી ગોલોકમાં ગયા તો પણ જો આ દુર્ગુણ રહ્યો તો ત્યાંય સુખે રહેવાનું, અને ભગવાનની ઉપર પણ ગરમ થઈ ગયા. વીરજાને તો બરાબરની ગગલાવી, પણ ભગવાનને માંડ્યા જેમ તેમ કહેવા કે હું તમારા મનમાં સમજો છો, હું જેમ તેમ છું, મોળી છું, મારા કરતાં એ હારી થઈ ગઈ. કેવી રીતે થઈ ગઈ? તમને એ જ ગમે છે? તે ડખો થયો. એમાં હામ હામી શાપ થયા અને કડુડુડુ ભૂ ગોલોકમાંથી આવ્યા બધા પૃથ્વી ઉપર. જોકે એ ધામમાંથી પડ્યાની રીત નથી મહારાજે ના પાડી, પણ અનંત જીવના કલ્યાણ કરવા ભગવાનને ધરતી ઉપર આવવું હતું, અને ભગવાન ધરતી ઉપર આવે ત્યારે ભગવાનને આ બધા ત્યાંના જે ફાવી ગયેલા માણસો વિને અહીંયા ગમે નહીં, એટલે એ બધાને લઈને આવે અને અનેક લીલાઓ કરે અને અનેક જીવના કલ્યાણ થાય. પણ સમજવું જોઈએ કે સુખી થવું હોય તો સદગુણ કેળવવા જોઈએ. સદગુણ કેળવવાથી આ લોકમાં સુખી રહેવાય અને અંતે ધામમાં પણ કાયમ આનંદથી જીવન જીવી શકાય, ભગવાનને મુક્તો ભેળા રહી શકાય. માટે ગુણો પ્રાપ્ત કરવા, અમારું બાળમંડળ બળમાં છે ને, તો એ હવે એક વાત ઉપર ધ્યાન દો, ગુણોનો પ્રભાવ કેટલો છે એના ઉપર આપણે ધ્યાન દેવું છે. ગુણોનો પ્રભાવ શું એના ઉત્તરમાં કહું છું કે ગુણોનો પ્રભાવ એટલો બધો છે, એટલો બધો છે, એટલો બધો છે કે એનું કઈ માપ જ નીકળે એમને. આ દુનિયામાં જે કોઈ સુખી છે એનું જો કોઈ કારણ હોય તો છે સદગુણ ખરેખર. અને આ દુનિયામાં જે કોઈ દુખી છે, હું તમે કે બીજા કોઈ, એનું જો કારણ હોય તો એક જ છે દુર્ગુણ. માટે આ દુર્ગુણને અને સદગુણને સામાન્ય નહીં સમજી લેતા. ઇન દોનો કા બહોત બડા હમારે જીવન મેં પ્રભાવ હૈ. દુર્ગુણ કા પ્રભાવ હૈ દુખી કરને મેં, ઓર સદગુણ કા પ્રભાવ હૈ સુખી કરને મેં. સુખી હોના હો તો સદગુણ શીખના પડેગા, દુર્ગુણ હટાના પડેગા. ગુણો ને લીધે જ માણસ પ્રિય બને છે. દુર્ગુણી માણસ કોઈને ગમતો નથી. અરે ચોર નહી પણ એનો છોકરો એના ખિસ્સામાંથી રૂપિયા કાઢ લેતો નથી ગમતો કે સાલા ચોરી કરે છે. તે બાપા તમે કરો છો ને, હું કરું પણ તે કેમ કરી અને ઘરમાં જ કેમ કરી, બહાર જા. બાપા તમે ઘરમાંથી શીખ્યા છો ને, હું ઘરમાંથી શીખીને પછી બહાર જઈશ. પ્રેક્ટિસ તો ઘરે લેવાય ભાઈ. ગુણો ને લીધે જ માણસ પ્રિય બને છે, આદરણીય બને છે, પૂજનીય બને છે, આદર્શ બને છે, અને ગુણોથી જ શ્રી હરિ તથા સંતોની કૃપાનું પાત્ર બને છે. સંતો અને ભગવાનની કૃપાનું પાત્ર શેનાથી બનાય છે? ગુણોથી. એટલે છે ને, પ્રેમાનંદ સ્વામીએ ગાયું છે, હરે વસંત તણી બલિહારે રે હારે જૈને ગુણેર જાગીર ધારી. પ્રસન્ન કરવા હોય, કૃપા જોતી હોય, ભગવાન જોતા હોય, એને ગુણો શીખવા પડે, શીખવા પડે, શીખવા પડે. ગુણ વિના ગોવિંદ રીજતા નથી. દુનિયામાં કોઈ નો રીજે ગુણ વિના.
કામ ક્રોધ લો
રાજી કરવા હોય, ખુશ ખુશ કરી દેવા હોય, લટ્ટુ કરી દેવા હોય, ગુણો કેળવો. જ્યાં ગુણ મળતા હોય ત્યાં નિર્મની થઈને પડ્યા રહ્યો. જેની પાસેથી સદગુણ કેળવાતા હોય તેની પાસે સમય ફાળવી. હા, સમજી ગયા? મેળવો, એની સાથે સંબંધ રાખો. ગરજુ થઈને જેમાંથી આપણને સારા સારા ગુણ મળતા હોય એવું પુસ્તક રાખો, એનો સંબંધ રાખો. જેમાંથી આપણને બળ મળતું હોય, સારા ગુણ શીખવા મળતા હોય એવી કથાની સીડી વીસીડી ડીવીડી રાખો, રાખો. જેનાથી આપણને સદગુણ મળતા હોય એવા હરિભક્તો સંતો સાથે હારો મેળ રાખો, હેત ભાવ રાખો. એની હારે ફોન વ્યવહાર રાખો, પત્ર વ્યવહાર રાખો, ઈમેલ વ્યવહાર રાખો, એને હારે મળવાનું રાખો, એને ઘરે જવાનું, એને આગ્રહ કરીને આપણે ઘરે લાવવાનું રાખો. એમાંથી કઈ ગુણ શીખાશે, અને ગુણ જો આપણામાં આવશે તો ગોવિંદ રાજી થશે, અને ગોવિંદ રાજી થશે તો હું ખામી રહેશે. કઈ કો બાત મેં સમજતે નહીં હે ભાઈ, સબ કુછ કામ હો જાય ભગવાન પ્રસન્ન હો તો. અરે ભગવાનને પ્રસન્ન કરવા માટે તો લોકો વનમાં જાય છે, ઊંધે માથે તપ કરે છે, પાંદડા ખાઈ. આપણે એવું નહીં કરવું. આ સત્સંગ આપણું વન છે, આ હરિભક્તોના ઠોહા ખાવા એ પાંદડા ખાધ્યા બરોબર છે. અને હરિભગત ગમે એમ ટડકાવે, ઘસકાવે, ધાર્યું ન થવા દે, તોય આપણે સહન કરીએ એ ઊંધે માથે થયા બરોબર છે. બધું જ અહીં શીખી જવાય એમ છે, પડ્યા રહી. અને આ વૈશાખનો ધોમ ધગતો તાપ વેઠીને કુંડલમાં પડ્યા રહી, એ તો ચાંદ્રાણી વ્રત કરતા વધારે છે બાપા. નાની હોની વાત નથી. કેવા ગુણોને કેળવીએ કે ગ્રહણ કરીએ અપનાવીએ તો ગુણ પ્રાપ્તિ કરી કહેવાય. લૌકિક ગુણોને તો કે ના 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 ભાઈ, લૌકિક ગુણોનું બહુ મહત્વ નથી આધ્યાત્મિક દુનિયામાં, ધ્યાન દીજે. પરંતુ ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સાધુતા, નિર્માનીતા, ક્ષમા, દયા, કરુણા, સત્ય, અહિંસા, પ્રેમ, આ બધા ગુણો કેળવીએ તો ખરા અર્થમાં ગુણ પ્રાપ્તિ કરી કહેવાય, અને ખરેખર ભગવાન રાજી થાય ને બેડો પાર થઈ જાય રંગ રે રંગ. એ ભાઈ, કિસીને પ્રશ્ન પૂછ ડાલા, યદિ હમ ગુણ ન પ્રાપ્ત કરે તો ક્યાં નુકસાન હોતા હે? હે, બહુત નુકસાન હોતા હે ભાઈ, બહુત નુકસાન હોતા હે. ગુણ ન કેળવે તો નુકસાન શું થાય એવો સવાલ થયો, તો એનો ઉત્તર દઉં છું. ગુણો ન કેળવે તો પહેલું તો એ થાય, અવગુણો આપણામાં જાય જ નહીં. ગુણો કેળવવાથી જ અવગુણને ધક્કો લાગે છે ને અવગુણ જાય છે, અને અવગુણો જો રહી જાય તો નુકસાની તો કોઈ પાર વગરની થાય. એ બધા અવગુણો લક્ચોરાશી ગર્ભવાસ ભોગવાવે છે, કલ્યાણ થતું નથી. ગુણો ન કેળવીએ તો ભગવાનની પ્રસન્નતા ક્યાંથી થશે? ભગવાન રાજી નહીં થાય, સંતો રાજી નહીં થાય, હરિભગત રાજી નહીં થાય તો જીવન શું કામનું છે? તો શું જીવનમાં ધૂળ કમાણા? માટે ગુણ કેળવવા જોઈએ, કેળવવા જોઈએ. ગુણ ન કેળવે અને નુકસાનનો પાર નથી ભાઈ. એક નાનો એવો ગુણ જો તમે નહીં કેળવો હોય ને તો એટલી ખોટ રહેવાની રહેવાની રહેવાની. અરે તમે કોઈ ગુણ કેળવો છે પણ જો એને પૂરેપૂરો આત્મસાત ન કર્યો હોય, 5-10% કેળવો હોય તો એટલી નુકસાની રહેવાની રહેવાની રહેવાની. સ્વામિનારાયણ ભગવાને પોતાના 500 પરમહંસને આખી જિંદગી સદગુણો બરાબર શીખવાડ્યા હતા, ગુણો બરાબર કેળવાયા હતા, પૂરેપૂરો એકાંતિક ધર્મ સંતો પાસે પળાયો હતો. શાસ્ત્રોમાં વર્ષોથી લખાયેલી બાબતોને કોઈએ પૂરેપૂરી અમલમાં લીધેલી નથી, પરંતુ સ્વામિનારાયણ ભગવાને પોતાના પરમહંસો પાસે એ બધો ધર્મ આબેહૂબ પળાયો. દુનિયામાં આદર્શ બહેડ્યો કે શાસ્ત્રમાં ખાલી લખવા ખાતર લખાઈ ગયેલું હોતું નથી, એણે કોકે તો પાળેલું હોય છે, સિદ્ધ કરેલું હોય છે. જુઓ અમારા સંતો ગીતા ભાગવતમાં જેવા સાધુના લક્ષણો લખ્યા છે, એ બધા સદગુણો કેળવીને અમારું ભક્તિ કરે છે. હે મેરે ભાઈ, સદગુણો કેળવા પછી પાછી ભક્તિ તો કરવાની હોય જ છે. સદગુણ જ પૂરું નથી જતું એ વાત હું આગળ કહીશ. હવે ગુણ મેળવે તો ફાયદા શું થાય જરા ધ્યાન દીજીએ. શ્રી હરિ તથા સંતો ભક્તોનો અઢળક રાજીપો મળે, આ પહેલો ફાયદો. સાંભળી લેજો, લૌકિક યા તો અલૌકિક ગુણો કેળવવાથી ભગવાનનો ખૂબ રાજીપો મળે, સંતોની પ્રસન્નતા, હરિભક્તોની પ્રસન્નતા મળે, અરે સૌના પ્રીતિપાત્ર બનાય ઘરમાં, બહાર, ગામમાં, બધે, અને જીવનથી આત્મસંતોષ પણ થાય, પોતાને પોતાનો પણ રાજીપો મળે. પોતામાં સારા સારા ગુણો હોય તો એને એમ થાય કે વાંધો નથી, આપણે જિંદગી હાવ બાતલ નથી જીવ્યા, રાજી થાય પોતે. પોતાની ઉપર. ઘણા માણસો પોતે પોતાની ઉપર નારાજ છે, બોલો હું આવો છું, હું ખરાબ છું, મને ધિક્કાર છે, નકામો છું, છે ને નારાજ. પણ સારા ગુણો કેળવા હોય એ માણસ કોઈ દી પોતાની ઉપર નારાજ ન હોય, એને પોતાની ઉપર પણ પ્રસન્નતા હોય, આવાની ઉપર બધાની પ્રસન્નતા હોય. હે મેરે ભાઈ, આ લોકોમાં સુખેથી જીવી શકાય જો આ બધા ગુણો હોય તો. અને અંતે આરામથી શરીરને સંસાર છોડી અને પરમાત્મામાં અખંડ જોડાઈ જવાય. ગુણોનું તો ભાઈ બહુ મોટું કામ છે, બહુ મોટા ફાયદા છે, બહુ મોટા ફાયદા, એનું કઈ માપ નીકળે. હવે સવાલ એવો આવ્યો કે આપણે ગુણ પ્રાપ્ત કરવા છે, કરવા છે, કરવા છે, પણ કઈ ત્યાગવું પડે એને માટે, કે કઈ પણ ત્યાગ્યા વગર ગુણ બધા આપણામાં આવી જાય? આવો એક સવાલ ઉભો થયો. કિશીને કહા કે ભાઈ ગુણ તમારે મેળવવા હોય તો હવ પ્રથમ તો અભિમાન છોડવું પડે. હે ભૂંડામ ભૂંડું શું? અભિમાન. માની કયો માને નહીં, ભલે કરી હોય ભોલા, આપડા પણ માં દેખે નહીં. પછી બોલી ગયો. માની ગયો માને નહીં, ભરે કરી હોય ભોલા, હયું તો ઘણું આ કહે પણ મુખે ન કરે કબૂલા. માની ની બહુ મોટી ઉપાધિ છે. તમે જોજો, માની માણા ગુણો નહીં શીખી શકે. હા, માની માણાને તમે છે ને ક્યાંક મોકલ્યો હોય ને તોય કોકની આરે ઝઘડો કરીને પાછો આવે. આપણે કીધું થોડા દી એની ભેગો જાઓ ઓફિસમાં, વિદેશમાં કે અહીંયા ત્યાં, તો શીખી જાય, શીખી આવે ભલે મને, પણ ત્યાં હકણો જ ન મર્યો હોય, બાજીને સાંજે પાછો આવ્યો હોય, મને ત્યાં ફાવે ત્યાં તારે હું શીખવાડીશ, ભલે મને રહ્યો હોત તો બધું શીખત, મને આમ કે છે તારા શું પગ પૂજે, તું ત્યાં સાહેબ થઈને ગયો છો, કોડા શીખવા સારું ગયો છો, તે શીખવું હોય તો નિર્માની થઈને પડ્યા રહેવું પડે. હે બૃહસ્પતિ નો દીકરો કચ્છ શુક્રાચાર્ય પાસે સંજીવીની વિદ્યા શીખવા ગયો હતો, તે વર્ષો સુધી શીખવાડી નહીં, નકરા ઢોર સરાવ્યા તોય નિર્માની થઈને પડ્યો રહ્યો, તો છેવટે એને કુદરતી રીતે બધી સફળતા પ્રાપ્ત થઈ ગઈ, થઈ ગઈ, થઈ ગઈ. ગુણ શીખવા હોય તો નિર્માની થઈને જ્યાં પડ્યા રાખીને પડ્યા રહેવું પડે, જ્યાં હુવાડીને હોઈ રહેવું પડે, અને જે ખવાડે એ ખવાડવું પડે, વાયડાય કાંઈ કરાય નહીં. જો તમે બધા મુમુક્ષુ છો, ભગવાનના ભક્તો છો, તમારે ભગવાનની ભક્તિ વગેરે ગુણ શીખવા છે, તો અહીં તડકામાં, કુંડલમાં, ઢેફામાં, કાપડાના ટેન્ટમાં પડ્યા છો કે નહીં? અરે બંગલામાં રહેનારા એસી બરાબર માપનું રાખીને હુનારા, હે પંખો બેસ બે ઉપર બસ, ઈ માણા અહીંયા તડકા વેઠીને પડ્યા છે, ઈ ગુણ શીખવાની કાંઈક લાલસા હશે તારે, ને અહીં કાંઈ થોડા મારી પૂજા કરવા આવ્યા છે. હે હવને ભગવાન રાજી કરવા છે, એના માટે સદગુણ શીખવા છે, એટલે જો આ બધું માન અપમાન, શરીરના કષ્ટો, બીજું ત્રીજું, અને તમને અમે વઢીએ છીએ, ભૂલ પડે તો પ્રાયચિત દઈએ છીએ, ગોળ ગોળ ફેરવી છીએ, અંગૂઠા પકડાવી છીએ, ગમે એને ધર લઈને ગમે એવું વેણ કરીને તોડીને ટૂસો કરીને, કે તોય તમે મને છોડતા નથી, તે કેટલો ખપ છે. એક લૌકિક ગુણ શીખવો હોય તોય કેટલું નિર્માની થવું પડે છે. આ તો ભગવાનને પમાડી દે એવા ભારે ખમ અલૌકિક સદગુણ શીખવાના છે, તો નિર્માની થવું પડે. લોયાના છઠ્ઠામાં કીધું કે આપણે બીજે ત્રીજે જઈએ છીએ ત્યાં કોણ ગાલીચા નાખી દે, હે પડ્યા રહી છીએ બધે આપણા ગરજે. આ બધા મોટા મોટા માણસો વિદેશમાં જાય, બેલ્જિયમ જાય, બીજે ત્રીજે કામકાજે કંપનીઓમાં મળવા, બીજે ત્રીજે ખાખરા કરીને જાય, ગમે એના પડ્યા રે, ભારે હારી હોટલ રૂપિયા ડૂસા કાઢ નાખે, માટે જેવી તેવી સગવડતા ગોતે ને ખાખરા ખાઈને પંદર પંદર દી કોરું ખાઈને બિચારા, જો જોયું એક પૈસા જેવી બાબત માટે પણ લોહીનું પાણી કરે, તો ભગવાનને પીગાળી નાખે એવા ગુણો કેળવવા માટે હું ન કરી કેમ બોલ્યા નહીં? અરે ગમે એ છોડી દઈ, માટે દેહાભિમાન છોડવું પડે, એસ આરામ જીવન છોડવું પડે, બાપા આળસને ભડાકે દેવી પડે, પ્રમાદ નામના દોષને ઓળખીને એના ટાંગા ભાંગીને એને નાખી દેવો પડે ગટરમાં, ત્યારે સદગુણ શીખી શકાય. મનનું ધાર્યું બધું જ મૂકવું પડે, દુર્ગુણીનો સંગ છોડવો પડે, સદગુણીના સંગે રહેવું પડે, જ્યાંથી જ્યાંથી દુર્ગણ આવવાના જેટલા દરવાજા હોય બધા દરવાજાને બંધ કરીને ભૂંગળ લગાડવા પડે, ખંભાથી આવડા આવડા તાળા ઝીકવા પડે, તોડીને અવગુણ આવે નહીં, પછી સદગુણી થવાય છે. એમને એમ નથી થવાતું, આપણે બધાને મફતિયા સદગુણી થઈ જવું. પહેલી છેલ્લી એક જ વાત, જો આપણે સદગુણી થવું હોય તો ખરાબ દેશ કાળાદિક જે આઠ છે એને છોડવા પડે. આપણે ગઈ સભામાં સંઘ શુદ્ધિમાં વાત સાંભળી ગયા છે. હવે વાલા ભક્તો, આગળની કથા આપણે કાલ લેશું. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.